सदानन्दां बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजनम् छदशदृशक्षोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि स्वामी नारायणो नीलकंठो नारायणो हरि हरे कृष्णाश्च सहजानंद कृष्णोस्तु मे हृदि श्रूयताम देव देवेश स्वामी नारायण प्रभो त्वदीयनावधानेन कथयिष्ये शुभा कथा वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये हो श्री अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज श्री घनश्याम महाराज की जय श्री नारायण मुनि देव की जय दरेक भक्तों ने जय स्वामी वाला भक्तों शिबिर नो आज बीजो दाड़ो खूब खूब आनंद आवे से सर्व भक्तजनों ने तमारे जेवा संतो ने भक्तोना दर्शन करीने हृदय में खूब टाढू थाय छे देश देशांतर बहुत फिरा मनुष्य का बहुत सुकाल पण झाकू देखे छाती ठरे वाका पीड़ा दुका जेने देखीने छाती ठरे एवा संत हरिभक्तोनो समुदाय आज अहीं भेगो थयो छे એવા એકાંતિક ભક્તો એવા સંતો એ ક્યાં મળે એ પૈસા દેતા ન મળે સમય ખર્ચતા ન મળે પણ આવી શિબિરો અને આવો યોગ જ્યારે સાંપડે છે ત્યારે આ બધું પ્રાપ્ત થાય છે તો વાલા ભક્તો મહારાજને રાજી કરવા અને મહારાજને સંભાળવા માટે હું તમે બધા અહીંયા ભેગા થયા છીએ તો ભગવાનને સંભાળીએ બીજું બધું ભૂલીએ શિબિરમાં આવો એટલે માનવાનું સાધુ થઈ ગયા છીએ અમે પાંચ દાડા થઈ જાઓ આમ તો નહીં થઈ શકો પણ પાંચ દાડા એવું માનો કે અમે સાધુ છીએ બરાબર ને તો એક મુક્તાનંદ સ્વામીનું પદ છે ભગવાનને સ્વામી એમ કહે છે કે મહારાજ તમે કેમ કરીને રીઝો તમને રાજી કરવા હોય તો અમારે શું કરવું પડે આપણે બધાએ ભગવાનને રાજી કરવા છે એના માટે દાખલો કરીએ છીએ અને જો ભગવાન રાજી થઈ જાય તો બસ મનુષ્યદેહનું કર્તવ્ય એટલું જ છે કે ભગવાન ને ભગવાનના સંત ભક્ત રાજી થાય તો આપણું કામ થઈ જાય. તો સાંભળીએ કીર્તન, બધા ભક્ત બોલજો. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખો રે.
શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખો રે.
હો શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખો રે. તે હું માનીશ મન કર્મ વચને, અંતર રંજમ રાખો રે. શ્યામ સુંદર તમે કેમ કરી દીધો, તે મુજને કહી દાખો રે.
શણગાર સુભગતન ગોરે ગુણ રાખે અતિ ગેરો રે સજી શણગાર સુભગતન ગોરે ગુણ રાખે અતિ ગેરો રે ચાલક પિયુડો હસે ન બોલાવે ભૂષણ સરવે ઢેરો રે શ્યામ સુંદર હો હો શ્યામ સુંદર તમે કેમ કરી દીધો એ હું જને કહી રાખો રે
मानिश मन कर्म वचने अंतर रंच मराखो रे श्याम सुंदर हो श्याम सुंदर हो श्याम सुंदर तमें केम करी रीजो मुझने कही राखो रे स्वामी नारायण स्वामी नारायण 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 गाय स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण
સંભાળવામાં જે આનંદ છે એવો બ્રહ્માંડના તમામ વિષયો ભેગા કરીએ એના વૈભવો ભેગા કરીએ અને ભગવાનની મૂર્તિના સુખની ઉપર વારી ફેરી નાખી દઈએ તો એના કોટીમાં ભાગની બરોબર આવતા નથી, એટલું બધું મહારાજની મૂર્તિમાં સુખ રહ્યું છે. પણ ભગવાનની મૂર્તિનું સુખ આપણા હૃદયમાં ક્યારે આવે? કે આપણું હૃદય જ્યારે મંદિર બને. ગુણાદિતાનંદ સ્વામીએ ગરીભગતને કીધું કે મૂર્તિ તો છે પણ મંદિર વિના પધરાવશો ક્યાં? મંદિર કાંઈ સણવાનું નથી, બનાવવાનું નથી, પણ આપણું હૃદયરૂપી જે મંદિર છે એને સ્વચ્છ કરીએ, ચોખ્ખું કરીએ, ત્યારે એમાં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. તો વાલા ભક્તો, એવું આપણું હૃદય મંદિર શુદ્ધ બને તો ભગવાન એમાં નિવાસ કરે છે. આ સત્સંગનો એવો પ્રતાપ છે કે આ સત્સંગમાં એવા કેટલાય સંતો ભક્તો અને બાઈઓ મુક્તો થઈ ગયા કે જેણે અખંડ ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારી છે, જેણે અખંડ ભગવાનને સંભાળ્યા છે, પળ માત્રે ભગવાનને વિસાર્યા નથી. એવા સંતને, એવા ભક્તને જોઈને મહારાજ પણ રાજી રાજી થઈ જાય છે. મહારાજ એમની માળા કરે છે. એકવાર પ્રશ્ન કર્યો હતો કાઠી દરબારો, એક મહારાજ અમે તો તમારી માળા કરીએ પણ તમે કોની માળા કરો છો? તમે તો સ્વયં ભગવાન છો. ત્યારે મહારાજે એમ કીધું હતું, ખરેખરા અમને એકાંતિક ભક્તો જે અખંડ યાદ કરે છે એવા ભક્તોની માળા અમે કરીએ છીએ. એ માળામાં ગોરધનભાઈ આવે, પર્વતભાઈ આવે, દાદો ખાચર આવે, નેનપુરના દેવજી ભગત આવે, પૂંજા ડોડિયા આવે. કાઠી દરબારો કે મહારાજ આ આવે તો કે એ ન આવે, અમારી માળામાં અમુક જ આવે, બધા ન આવે. વિચાર કરો, સ્વયં ભગવાન જેની માળા કરે. મહારાજે એવું લખ્યું કે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તો હું તો ભક્ત નોય પણ ભક્ત છું, એ જ મારામાં મોટાય છે. આખી દુનિયા લોકો બીજા ત્રીજાને સંભાળે છે, આપણે જેને વિશે પ્રેમ હોય ને એને આપણે સંભાળીએ છીએ. સ્ત્રીમાં પ્રેમ હોય તો સ્ત્રીને સંભાળી, ધનમાં પ્રેમ હોય તો ધનને સંભાળી, બાળકમાં પ્રેમ હોય તો બાળકને સંભાળી, સંબંધીમાં પ્રેમ હોય તો એને સંભાળી. પણ એ તમને પાછા કોઈ ન સંભાળતા હોય, હે સંભાળે? પણ ભગવાન એક એવી વસ્તુ છે, ભગવાન એક એવું તત્વ છે કે એને કોઈ જો યાદ કરે ને તો ભગવાન એને પળ માત્રે ભૂલતા નથી. કે બિના સ્વાર્થ કા પ્રેમ છે, આ બધો તો સ્વાર્થનો પ્રેમ છે. તમારે કોઈને અરે કાંઈ સ્વાર્થ હોય તો તમે એને સંભાળો. પેલા ભર્તૃહરિને એક મહાત્માએ અમર ફળ આપ્યું હતું કે લે તું રાજા છો, બધી પ્રજાનું પાલન કરનારો છો, અમર ફળ ખા તો અમર બની જા. પણ એને પિંગલામાં બહુ પ્રેમ હતો, એટલે એને જો મારે ખાઈને શું કરવું છે, પિંગલા જો ખાય ને તો એ અમર બની જાય ને તો હું સુખ્યો થઈ જાઉં. પિંગલાને આમને અરે પ્રેમ નહોતો, હગી એની રાણી હતી પણ એને ભર્તુહરિમાં પ્રેમ નહોતો. એ ફળ એણે અશ્વપાલને આપ્યું, ઘોડામાં જે ઘોડશાળ હોય ને એનો જે સેવા કરતો હોય ને, પિંગલાને એમાં પ્રેમ હતો. એટલે એ ફળ પિંગલાએ ન ખાધું, એટલે એણે આપ્યું અશ્વપાલને. અશ્વપાલ પાછો વેશ્યામાં પ્રેમ કરતો હતો, એને પિંગલા એટલે પ્રેમ નહોતો, એટલે એ ફળ એણે વેશ્યાને આપ્યું. વેશ્યાને એમ છું કે હું તો પાપીણી છું, આ જગતના રાજા ભર્તુહરિ જેવો મહાન રાજા એ જો અમર ફળ ખાય ને તો એ અમર બની જાય તો અમે બધા સુખિયા થઈ જઈએ. તો ફરતું ફરતું પાછું સકરડું મારી ન્યાય આવ્યું, ભર્તુહરિના હાથમાં આવ્યું ત્યારે એને તો ચક્રી આવી ગયો, કે આ ફળ પાછું અહીંયા ક્યાંથી આવ્યું, જે મેં પિંગલા માટે આપ્યું હતું. વેશ્યાને બોલાવી કે આ ફળ તને કોણે આપ્યું, તો કે અશ્વપાલ આપ્યું. અશ્વપાલને બોલાવ્યો, કોણે આપ્યું, તો કે પિંગલાએ આપ્યું. ભરતોરીને પછી વૈરાગ થઈ ગયો કે ધિક્કારશે મને, ધિક્કારશે પિંગલાને, ધિક્કારશે અશ્વપાલને, ધિક્કારશે વેશ્યાને, બધાને ધિક્કારશે કે આ ફળે અમને બધાને ચકડીએ સડાવી દીધા. વિચાર તો કરો, સ્વાર્થ સિવાય કોઈ પ્રેમ નથી કરતો આ દુનિયામાં. એક ભગવાન જ એવા છે, એક ભગવાન જ એવું તત્વ છે કે બિના સ્વાર્થ ભગવાન પ્રેમ કરે છે જીવાત્મામાં. એક સંત એવા છે કે એ જીવાત્માને માટે પ્રેમ કરે છે સ્વાર્થ વિના. તો વાલા ભક્તો, આ સત્સંગમાં એવા કેટલાય શિરોમણી ભક્તો થઈ ગયા, જીવનમુક્ત જોગિયા થઈ ગયા. આજ આપણે કીર્તન સાંભળવાનું છે નિષ્કુળાનંદ સ્વામીનું, બહુ સરસ છે. મળે જીવનમુક્ત તે જોગિયા, જીવનમુક્ત જોગિયા. આપણા નંદ સંતો એ બધા જીવનમુક્ત જોગિયા હતા, અને મહારાજને આ જગતમાં બધા જીવનમુક્ત કહેતા હતા. નવા નવા હતા ને ત્યારે, સ્વામિનારાયણનું નામ બહુ પ્રખ્યાત નહોતું ત્યારે. બધા એમ કહેતા કે જીવન મુક્ત એ પંથ ચલાવ્યો છે. હા, પણ જીવતા સતા મુક્ત એને કહેવાય જીવન મુક્ત, અને જોગી એને કહેવાય જે અંતરના આરોગી હોય. અંતરમાં કોઈ પ્રકારનો રોગ નથી એને કહેવાય અરોગી. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે.
મળે જીવન મુક્ત તે જોગિયા,
સત સંગ.
જીવન મુક્ત જોગિયા જો સંત મળી જાય કોઈ ત્યારે જીવાત્માના આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ તાપ ટળી જાય છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે સત્સંગ કરો. સત્સંગ છે ને એ બહુ અમૂલ્ય વસ્તુ છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે પણ સત્સંગનો ખૂબ મહિમા ગાયો છે. મહારાજે મધ્યના 54માં એમ કીધું કે અષ્ટાંગ યોગ, સાંખ, તપ, ત્યાગ, તીર્થ, યજ્ઞ, વ્રત અને દાનાદિક એણે કરીને જેવો હું વશ થતો નથી એવો સત્સંગે કરીને વશ થાવશું. આટલા વાના કોઈ કરે, આટલી સાધના કરે તોય ભગવાન કે હું એવો વશ થતો નથી એવો સત્સંગે કરીને વશ થાવશું. તો સર્વસાધન કરતાં જેણે સત્સંગને અધિક જાણ્યો હોય મહારાજ કે એ પુરુષના કેવા લક્ષણ હોય. કયો આટલા સાધનથી જેણે સત્સંગ અધિક જાણ્યો હોય એ પુરુષ કેવો હોય, એના લક્ષણ કેવા હોય. ત્યારે સંતોથી તો ઉત્તર ન છે. એટલે મહારાજ કહે છે કે એ પુરુષને સંતને વિશે આત્મબુદ્ધિ હોય. શું હોય? આત્મબુદ્ધિ. આને સત્સંગ કીધો. લ્યો આની આગળ અષ્ટાંગ યોગ શું, ત્યાગ શું, તપ શું, વ્રત શું, દાન શું, યજ્ઞ શું, શું કીધું? કેવા એકાંતિક ભગવાનના સંત એમને વિશે જેને આત્મબુદ્ધિ થઈ એણે સર્વસાધન કરતા સત્સંગને અધિક જાણ્યો છે. કોઈ શાસ્ત્ર ખોળો ને 18 પુરાણ ને ભાગવત ને તો આ વાત તમને એમાં જડે નહીં. શ્રીજી મહારાજે તો ટૂંકમાં કલ્યાણની બાબત બતાવી દીધી હતી. દીનાનાથ ભટ્ટને મહારાજે પ્રશ્ન કર્યો હતો કે ભટ્ટજી કેટલા શ્લોક મોઢે છે ભાગવત? તો કે આખું ભાગવત 18,000 શ્લોક. કલ્યાણના કેટલા નક્કી કર્યા છે? તો કે એક કે નહીં. તો મહારાજ કે 2 શ્લોક કલ્યાણના છે. એમાં પ્રસંગ મજરમ પાશ મહાત્માના કવિયો વિદુ સયવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ મહ પ્રાવૃતમ. જેવો દેહના સંબંધીનો દ્રઢ પ્રસંગ છે આ જીવાત્માને, એવો જ દ્રઢ પ્રસંગ જો એકાંતિક સંતનો થાય તો જીવાત્માને માટે મોક્ષના દ્વાર ખુલ્લા છે. હાવે હેલું છે કે નહીં? કે વનમાં જવું પડે એમ છે, ઉપવાસ કરવા પડે એમ છે, ઘર મૂકવું પડે એમ છે. કેટલું સહેલું બતાવી દીધું. હે, બીજો પ્રથમના 54માં બતાવ્યું. શું બતાવ્યું? યશ્યાત્મ બુદ્ધિ કુણપેત્રી ધાતુ કે સ્વધી કલત્રા દિશ દિશુ ભૌમયજ્યધી યત્તીર્થ બુદ્ધિ સલિલેન કરિચિત જનેશ્વ ભિગ્નેશુ સયવ ગોખર. જો આ 2 શ્લોક ભાગવતનું રહસ્ય છે. આખું ભાગવત ન વાંચો તો હાલશે. આ 2 શ્લોક પાકા કરી લેજો, એનો અર્થ જાણી લેજો. એટલે કલ્યાણ હાવ હેલો. જો કલ્યાણ કલ્યાણ શું કરો? એટલે ગાંધકડાના દરજી નહોતું કીધું કે મારું સિવેલું કડિયું કોઈ પહેરશે ને એનું કલ્યાણ થઈ જાય. આવું કલ્યાણ સોંગ કર્યું શ્રીજી મહારાજે. બોલ. આત્મબુદ્ધિ સત્સંગમાં કેવી આત્મબુદ્ધિ? દેહના સંબંધીમાં છે એવી જાજી નહીં હો. સ્ત્રીમાં છે, પુત્રમાં છે, મા બાપમાં છે કે ભાઈમાં છે. ક્રમ બતાવ્યો શ્રીજી મહારાજે વચનાદમાં કે ભગવાનના સાથ સંત સાથે કેવું હેત રાખવું. તો કે જેવું સ્ત્રીમાં છે બીજા નંબરમાં પુત્ર માસ, ત્રીજા નંબરમાં ભાઈ માસ, ઓલા મા બાપ માસ, ચોથા નંબરે ભાઈ માસ હોય કે નહીં? આવું પહેલા નંબરનું જે ત્યાં હોય સ્ત્રીમાં, બીજા નંબરનું પુત્રમાં, પછી મા બાપ તો ત્રીજા નંબરે આવે, ચોથા નંબરે ભાઈ આવે, પાંચમા નંબરે સગા સંબંધી મામા માસીના ને કાકાના આવે. ભગવાનનો જ ક્યારે નંબર આવે કે નક્કી જ નહીં. છોકરાઓ, ભગવાનનો નંબર ક્યાં આવે કે નક્કી ખરું? તે ભગવાનમાં યાદ કરજો, બીજે ન કરતા. હા, યાદ કરવા જેવા એક મહારાજ છે, બીજે તો બધા દુઃખના ડુંગર છે. એવું હેત જો ભગવાનના એકાંતિક સંતમાં થાય તો જીવને મોક્ષનું દ્વાર ખુલ્લું છે. બોલો, કઠણ નથી. ગોપાળાન સ્વામી સભા કરીને બેઠા હતા, સંતોને કથા વાર્તા કરતા હતા. કાઠી દરબારો આવ્યા, બધા મૂછું મળતા મળતા, મોટા પાઘડા પહેરીને. સ્વામીને કહે, સ્વામી આ સંતોને અરે અમારું કલ્યાણ થાય છે કે નહીં થાય? કે આ પ્રસંગ હાલતો હતો બરાબરનો. ત્યારે સ્વામી એમ કીધું કે તમારા બૈરા છોકરામ જેવું હેત છે એવું આ સાધુમાં કરશો ને ત્યારે તમારું આ સંતને હારે કલ્યાણ થઈ જવાનું છે. ત્યારે દરબારો તો મૂછે હાથ દઈને કીધું કે અમારે તો એવું હેત છે જ. સ્વામી કહે, તો તમારું સંતને હારે કલ્યાણ, જાઓ. પછી ઘડી કથા વાર્તા સાંભળીને વૈયાઈ ગયા. એટલે સંતોએ પ્રશ્ન કર્યો સ્વામીને કે સ્વામી, અમે તો નહીં ઘરબારના, નહીં મા બાપના, નહીં સગા સંબંધીના, જગતના માન અપમાન સહન કરી ભગવાન ભજી સંતને જીવને ભગવાન ઓળખાવી તો અમારે યારે કલ્યાણ? સ્વામી કે, થાય જો એવી આત્મબુદ્ધિ થાય તો. પણ એવી થાય જ નહીં, ભલે ને કહી ને ગયા. એ કહેવું સહેલું છે, કરવું કઠણ છે. શું વાત તો કરવી બધી સહેલી છે, પણ આચરણમાં મૂકવું એ બહુ કઠણ છે. વાત તો હું ને તમે બધા કરીએ મોટી મોટી, પણ જીવનમાં ઉતારવું એ બહુ કઠણ. કેણી મિશ્રી ખાંડ હે રેણી તાતા લો, કેણી છે રેણી રહે એસા વિરલા કોક. હે, કેવું એ તો સરસ મજાનું ગળ્યું દૂધ જેવું છે, માખણ જેવું છે, પણ કહીને જ એ પ્રમાણે રેણીમાં રહેવું એવા વિરલા તો કોક હોય છે, બધા નથી રહી શકતા. તો મહારાજ કે, સત્સંગ કરો. આને સત્સંગ કીધો. અને સત્સંગી જીવનમાં ચારથી સત્સંગને બતાવ્યો છે. સત્ય એવા ભગવાન, સત્ય એવા પુરુષ, સત્ય એવા શાસ્ત્રો અને સત્ય એવો ધર્મ. આ ચારનો તમે સમાગમ કરો તો એને કહેવાય સત્સંગ. સત્ય એવા ભગવાન એ તો મળ્યા છે, સત્ય એવા સાધુ મળ્યા છે પંચવર્તમાન યુક્ત, શાસ્ત્રો મળ્યા છે. હે, અને સત્ય એ શાસ્ત્રોમાં ધર્મ છે. હવે આ ચારેનો સમાગમ કરી રાખો, પ્રસંગ કરી રાખો, એટલે એને સત્સંગ કીધો. અંત્યના 39માં તો મહારાજે એમ કીધું, આત્માને પરમાત્માનો વેગ લગાડી દેવો એને સત્સંગ કીધો. જો જેમ કોઈ સુરવીરને આકરો માણસ હોય, પ્રતિપક્ષી હોય ને આપણો બાપ મારી નાખે, હે ભાઈને મારી નાખે, બાયડીને લઈ જાય, મુસલમાન માને લઈને મુસલમાનને આપે, કેટલી એની ઉપર દાયજ થાય. તૈણી અવસ્થામાં સાંભળે ને એમ મહારાજ કે, આત્માને પરમાત્માનો વેગ લગાડી દેવો. હું આત્મા છું, મારે વિશે પરમાત્મા અખંડ બિરાજે છે. મહારાજ કે, જે સંત એમ સમજતો હોય કે મારા આત્મામાં ભગવાન અખંડ રહેશે તો એના થકી પરમાત્માના ધામ અણુ માત્ર છેટા નથી. બાહ્ય દ્રષ્ટિએ તો અક્ષરધામ બહુ છેટું છે, લાખમણ લોઢાનો ગોળો ત્યાંથી વ્યાતો મૂકે તો વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રસ ભેળો રસ થઈ જાય. પણ અંતર્દૃષ્ટિ કરો તો ભગવાનની મૂર્તિ અને ભગવાનનું ધામ અણુ માત્ર પણ છેટા નથી. માટે આ દ્રષ્ટિ શીખજો. આ દેહમાં જેમ જીવ રહ્યો હશે એમ જીવમાં અખંડ અવિનાશી ભગવાન રહેલા છે. પળ માત્રે દૂર નથી, આપણા અંતરમાં ભગવાન બેઠા છે. અંતર્યામી પણ બધું જોવે છે આપણી ક્રિયા. માણસને કંઈક પાપ કરવું હોય ને ત્યારે આ ડોળું જોવે, કોઈ ભાળતું નથી. તારા હૃદયમાં બેઠેલા ભગવાન તો ભાલે છે. હે, તું કોનથી છૂપું રાખીશ? બધાને છેતરી શકાશે પણ તારા હૃદયમાં બેઠેલો નારાયણ એ કોઈ દી છેતરાશે નહીં. જુઓ ને, એક ગુરુને બે શિષ્ય હતા એટલે ગાદી હોપવાનું છું, એટલે બેને ગાદી જોતી હતી. ગુરુને એમ છું કોને હોપી, એકાબીજાને એમનું હોપીશ તો તકલીફ થાય, એટલે બેને ફળ આપ્યા કેરીના એક એક, અને વાત કરી જાઓ જંગલમાં કોઈ મનુષ્ય ન હોય, નિર્જન વન હોય, કોઈ પશુ પક્ષી ન ભાળે, એવી જગ્યાએ ખાઈને આવો. એટલે આ બે ઉપડ્યા. એક તો જંગલમાં આઘો આઘો જતો રહ્યો, કોઈ માણસ નહોતો, પશુ પક્ષી કાંઈ જનાવર કાંઈ નહોતું, ત્યાં ખાઈને વહી આવ્યો. એક ફળ પાછું લઈને આવ્યો. ગુરુએ બેને પ્રશ્ન કર્યા આવ્યા, એટલે બોલો કે હું ખાઈને આવ્યો, ક્યાં ખાધું? કોઈ હતું નહીં એવી જ જગ્યાએ ખાઈ આવ્યો, કોઈએ ન જોયું કોઈએ નહીં. તો કે તું કેમ પાછું લાવ્યો? તો કે ગુરુ મહારાજ, કોઈ એવી જગ્યા નથી કે જ્યાં કોઈ ન હોય, ભગવાન તો સર્વત્ર છે, એટલે હું પાછું લાવ્યો છું. એટલે ગુરુ કે ગાદીને લાયક આ માણસ છે, હા ભગવાનથી બેસે ને એનો ડર રાખશે, પહેલાંને ભગવાનનો ડર છે નહીં. માટે ભગવાનના ભક્તોએ પોતાના અંતરમાં જો ભગવાન મનાઈ જાય તો કામ થઈ જાય. સ્વામી કહે છે કે એવા જીવનમુક્ત જોગ્યા મળી જાય ત્યારે શરીરના તન મનના બધા તાપ ટળી જાય. જો વિજ્ઞાનંદ સ્વામી હતા, આપણા છેલ્લે નંદ સંતોમાં હતા, અદ્ભુતાનંદ સ્વામી, વિજ્ઞાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી, આ પાંચ સંતો છેલ્લે છેલ્લે હતા નંદ સંતો પૈકીના. એ ફરતા ફરતા ઝાડી દેશ કહેવાય છે, એમાં સીતાપર નામના શહેરમાં પહોંચ્યા છે. સંતો તો ત્યારે બહુ ફરતા અને જીવાત્માને કલ્યાણનો બોધ કરતા. ગામના પાદરમાં ઉતર્યા છે, ગામમાં તો ઉતરતા નહીં, મુમુક્ષુ લોકો આવે છે, કથા વાર્તા સંભળાવે છે. કથા વાર્તા સાંભળી અને લોકોને ખૂબ આનંદ થાય છે, ભગવાનનું શરણું સ્વીકારે છે. અને સંતો એમ કહે છે આજ કળયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે, એમનું ભજન કરો, એમના ધર્મ નિયમ પાળો તો તમે સર્વે રીતે સુખિયા થઈ જશો. હવે ગામના દરબાર રામસિંહજી બહુ મુમુક્ષુ આત્મા હતા, પણ ક્યારેય સંતનો કે ભગવાનના ભક્તનો યોગ નહીં થયેલો. એમને આ વાતની ખબર પડી કે આપણા ગામના પાદરમાં એક સંત ઉતર્યા છે, બહુ મહાન છે, અને પોતે શરીરે બહુ બીમાર હતા, ભયંકર રોગ હતો, પથારી હોય છતાં બેઠા થઈ શકે એમ નહોતા, એટલે એના ખાનગી દીવાનને કહી અને મોકલ્યા છે કે જે સંત આપણા ગામના પાદરમાં જે કથા વાર્તા કરે છે એને બોલાવી લાવો, મારી એવી છેલ્લી અવસ્થા છે, મારે એમના દર્શન કરવા છે. દીવાને આવી અને સંતને પ્રાર્થના કરીશ કે મહારાજ, અમારા રાજા તમને યાદ કરે છે, તમારા દર્શનની ઈચ્છા રાખે છે, તમારા જેવા સંત મહાત્મા જો અમારા દરબારમાં પધારે તો અમારો દરબાર પવિત્ર થાય અને એમના પાપ બળે. સ્વામીએ તો એમની પ્રાર્થના સ્વીકારી અને દરબારમાં પધાર્યા છે. પથારીવશ થયેલા રામસિંહ દરબાર ઊભા થઈ શક્યા નથી, બે હાથ જોડ્યા છે હુતા હુતા કે સ્વામી, તમારા દર્શનથી મને બહુ શાંતિ થઈ છે. તમે ભગવાનના કોઈ એવા પરમ મુક્ત જોગી આ સંત સવો. આજ દિવસ સુધી મેં ઘણા બાવા સાધુઓની સેવા કરી છે, પણ મને અંતરમાં શાંતિ થઈ નથી. આજ તમારા દર્શન માત્રથી મારા હૃદયમાં ટાઢું થઈ ગયું છે. એટલે તો શ્રીજી મહારાજે ભક્તિ માતાને જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે માતાએ એમ કીધું કે મહારાજ મારો સ્ત્રીનો દેશ છે, મને જાજુ સમજાય નહીં, મને ટૂંકમાં કલ્યાણની બાબત બતાવો. ત્યારે શ્રીજી મહારાજે એમ કીધું કે માં એવા એકાંતિક જો સંત મળી જાય, દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સજ્જ પુંસામ ઘોઘમ બહુજની જનિતમ ગ્રંથે વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણન એવા નિદ હૃદય સમા યત્પદે તીર્થ જાતમ તેષામ માત પ્રસંગાત કિમિહિ નનુ સતામ દુર્લભમ શાન મુમુક્ષુ. હે માં, એવા એકાંતિક સંત જો મળી જાય તો એના દર્શન માત્રથી જીવાત્માના પાપના સમૂહનો નાશ થઈ જાય છે, જન્મો જન્મના પાપના ઓઘ બળી જાય છે. એના દર્શન માત્રથી, એની પૂજા કરવાથી, એને જમાડવાથી, એનો સ્પર્શ કરવાથી જીવાત્માના અનેક જન્મના પાપ બળી જાય છે. આજ રામસિંહ રાજાના અનેક જન્મના પાપ બળ્યા છે એક સંતના દર્શનથી. બહુ બીમારી છે, રાજાએ પ્રાર્થના કરી છે કે સ્વામી હવે હું આમાંથી બચી શકું એવું મને લાગતું નથી. વૈદ્યો ડૉક્ટરો અને જ્યોતિષોએ કીધું છે કે હવે તમારું આખરી નામું થઈ ગયું છે, થોડા દિવસના તમે મહેમાન છો, માટે છેલ્લે તમારા દર્શન થયા હું ભાગ્યશાળી બની ગયો. ત્યારે સ્વામીને એ આત્મા ઉપર બહુ દયા આવી છે. સ્વામી એમ કીધું કે દરબાર હું સ્વામિનારાયણનો સાધુ છું, જો તમે સ્વામિનારાયણનું ભજન કરો તો તમને નવું જીવન આપું. તૂટેલી દોરીને કોણ સાંધી શકે? હે, કોઈ એવા ભગવાનના સંત હોય વિરલ જોગિયા, એ તૂટેલી દોરીને જીવનની સાંધી શકે, બાકી કોઈની તાકાત નથી કે વિધિના લેખ ઉપર મેખ મારી શકે. ત્યારે દરબારને એમ છું કે આ સંત છે એ ભગવાનના પરમ એકાંતિક છે, માટે જો હવે મને જીવન આપે ને તો હું આજથી સ્વામિનારાયણનું ભજન કરું, એના નિયમ કે એ પાળું. ત્યારે સ્વામી એને હાથ લાંબો કરી કીધું લાવો તમારો જમણો હાથ, પાણી આપ્યું. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નો અસ્મિ સપાતું. સત્સંગી કરી દીધા, નિયમ આપ્યા, સ્વામિનારાયણ મંત્ર આપ્યો ને સ્વામી કહે કે દેશી દવા રાખતા છે, પડીકું હતું ને એક પાણીમાં ઘોળીને મહામંત્રનું નામ લઈને મહારાજનું નામ લઈને પાઈ દીધું, રોગ જતો રહ્યો. તરત બેઠા થઈ ગયા, બોલો, પગમાં આલોટી પીડ્યા અને કીધું કે સ્વામી તમે મને નવું જીવન આપ્યું છે, માગો આ રાજ સંપત્તિ, તમને જે જોવે તે આપી દઉં, તમે મારા ભગવાન છો. સ્વામી કે મારી જેવા તો સ્વામિનારાયણના 500 સાધુ છે, હું તો એનો એક નાનો સાધુ છું. પછી તો બહુ ગુણ આવ્યો, ભજન કર્યું અને સ્વામીને ઘણા દિવસ ત્યાં રોક્યા, સત્સંગ કર્યો, કથા વાર્તા સાંભળી, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. સ્વામી તો ફરતા ફરતા નીકળી ગયા અને રામસિંહ દરબારે જિંદગી પર્યંત સ્વામિનારાયણનો આશ્રય કરી અને ભક્તિ કરીને છેલ્લે વિજ્ઞાનંદ સ્વામી અને મહારાજ એમને તેડવા આવ્યા છે. એક મરણ પથારીએ ઝોલા ખાતો વ્યક્તિ એને આ જીવનમુક્ત જોગિયા મળી ગયા તો કામ થઈ ગયું. એટલે સ્વામી લખે, ત્યારે ટળે તન મન તાપ સતસંગ કીજીએ. ફરે અવયવ આરે શરીરના, એના તમામ અવયવ ફરી જાય હો સત્સંગ થાય પછી. શું ફરી જાય અવયવો? એના હાથ ભગવાનની સેવામાં લાગી જાય, એના કાન ભગવાનની કથા સાંભળવામાં લાગી જાય, એની આંખ ભગવાનને ભગવાનના સંત ભક્તના દર્શનમાં લાગે, એના પગ તો ભગવાનના મંદિરે તીર્થ જવામાં લાગે, તમામ શરીરના અવયવો ફરી જાય. જે અવયવો જ્યાં ભટકતા હોય છે વિષયોમાં, ત્યાંથી બધા જ એને વિરામ પામી અને ભક્તિરૂપ બની જાય છે એના બધા શરીરના અંતકણ ઇન્દ્રિયો, અને બધા ત્યાર પછી એના શરીરના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. દ્રષ્ટાંત આપે છે, જેમ કીટ મટે થાય ભમરે, તેને કીટ કહે નહીં કોઈ. જોયું છે ને, કીટ મટી થાય ભમરી, પછી એને કીટ ન કહે, એ ભમરી થઈ જાય, પાખું ફૂટી જાય, કારણ કે ભમરીનો યોગ થયો. સ્વામી એક લખ્યું છે, ભમરી ભરે ભારે ચટકો, પલટવાયળનું અંગ, તેમ સંત વચન કટુ કહે, આપવાયાપણો રંગ, સંત વિના સાચી કોણ કહે. ભમરી છે ને, ઈયળને પકડી લાવે, ફૂલ ઝાડ ઉપર બેઠી હોય ને ઈયળને, અને ગુંજારો કરીને એવો ચટકો ભરે તો અડધી તો બે ભાન થઈ જાય. અમે એક દી બપોરે કથા કરતા ને, એક ભમરી ઈયળને પકડીને લાવી અને એવો ચટકો ભીર્યો ને તો અડધો અંગ તો હાવ ખલાસ થઈ ગયો. એ જોયું નજરે, એવા ત્રણ ચટકા ભરે. કેટલા? ત્રણ વાર ગુંજારો કરીને ત્રણ ચટકા મારે, અને એમાં જો ઈયળ જીવતી રહી જાય તો એની ભમરી થાય, નહીં તો ભમરીના દરમાં જોઈજો કેટલા ઈલના ખોખા નીકળશે, બધી ભમરી ન થાય. ભારે ચટકો ભરે, બે ભાન થઈ જાય, જીવી ન શકે, એમાં કોક જ એવી ઈળ હોય કે ત્રણ ચટકા સહન કરે એટલે તદવત ભમરી થઈ જાય, એમાંથી પાખું ફૂટી જાય. પછી એને કીટ ન કહેવાય, એને ભમરી કહેવાય. પછી આકાશમાં ઉડવા મળે, હો હા, પાખું ફૂટી જાય. એમ અક્ષરધામમાં જવું હોય તો પાખું ફૂટે ને તો જવાય, હે, પણ ટચકા સહન કરવા પડે. કયો થાય સહન? બહુ કઠણો. સાધુ થોડાક વિઢ્યા હોય તો મંદિર આવતા બંધ થઈ જાય. શું કહેવું તમારું? બૈરા છોકરા વિઢ્યા ઘેર જતા બંધ થાવ, તો એ પછી ન્યા બંધ થઈ જતા હો? ઈડા તો રોજ વઢે, હે, જમવા બેહે ત્યારે જોડે રે, મારે નારી મળી છે તને ઠેઠની, તારે માથે છે ગાંસડી વેઠની. નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ કીર્તન લખ્યું. બોલો. વેઠની વેઠની રે, તારે માથે છે ગાંસડી વેઠની, લુવાય વૈશાખ જેઠની, તારે માથે છે ગાંસડી વેઠની. બીજાની હોય તો પડતી રે મેલે, આ તો છે સંસારિયા શેઠની. બોલો સંસારિયા શેઠ કહેવા હો તમે બધા, બોલો. નિષ્કુળાનંદ કહે માઇન કહ્યું મારું તો ઊંડી સ્વીકારી દઉં ઠેઠની, મારું કહ્યું માઇન ને તો અક્ષરધામની ઊંડી આપી દઉં, પણ નહીં માઇન સ્વામી કહે. પૂર્વના પ્રગટ્યા બે ચાર બાળકો, પીડા પડી છે એના પેટની, લ્યો તારે માથે છે ઘાસડી વેટ. નિષ્કુળાનંદ સ્વામીનો કીર્તન છે, હો બહુ સરસ છે. એટલે ચટકા ભરે કઠણ વચન કહે અને આપણે સહન કરતાં શીખી જાય તો મુક્ત થઈ જાય. મુક્ત થવું હોય તો એકવાર તો સહન કરવું જ પડશે. પછી સાધુ હોય કે હરિભગત હોય, મોટા પુરુષો ચટકા ભરે કઠણ વચન કહે અને એ સહન કરે તો એમાંથી મુક્ત થઈ જાય. પણ દેહાભિમાન હોય, માન હોય, દોષો હોય, એ તો બધા પાકલ ગુમડા જેવા. હું પાકલ ગુમડાને બહુ અડાય નહીં, પણ ડૉક્ટર પાસે જાવ તે પંપોળે, એ તો ચેકો મારીને બધું કાઢી નાખે, કદડો બદડો બાંધે પાટો. ત્યાં જઈને એમ કહો ભાઈ બહુ કંઈ કરતા નહીં, ઉપર ઉપર દવા ચોપડી ગયો તો એ કંઈ મટે ગુમડું? હે એમ આ બધા દોષો છે ને એ બધા ગુમડા જેવા છે, પાકલ ગુમડા જેવા. શ્રીજી મહારાજ વખતમાં માનથી કેટલા સત્સંગમાં જતા રહ્યા, બોલો. જેને ભગવાન જાણતા હતા, જેનું રાત્રિ દિવસ ભજન કરતા હતા, જેની પાસેથી મોક્ષ મેળવવાનો હતો, એવા સંતો અને ભક્તો મહારાજથી દૂર થઈ ગયા છે માનને કારણે. મહારાજ કે માન, ઈર્ષા અને ક્રોધ આ ત્રણ દોષ તો બહુ મોટા છે. કામી તો મહારાજ કે ગ્રસ્તમાં, સત્સંગમાં ગ્રસ્તમાં પીડ્યા રહીશ, પણ જેનામાં માન દેખાય છે ને એ તો જરૂર સત્સંગમાંથી પાછા પડી જાય છે. જો માટે સંતો કઠણ વચન કે નહીં, જો આપણાથી સહન થાય તો મુક્ત બની જવાય. શિવલાલભાઈ સભામાં બેઠા હતા, 300 માણસ સભામાં બેઠા હતા, આત્માનંદ સ્વામી કથા કરતા હતા અને થોડીક કંઈ મજા નહીં એટલે હોપારીનો કટકો ચાવતા હતા, કટ કટ અવાજ આવતો હતો. ત્યારે સ્વામી એમ કીધું કે આવી બ્રહ્મની સભામાં લાકડા કોણ ચાવે છે? તરત ઊભા થઈને બહાર થૂકી આવ્યા અને નિયમ લીધું કોઈ દી હોપારી ખાવી નહીં. એ 900,000 આસામી હતો એ વખતનો, બોલો. ને ખોટું લાગી જાય ને કે સ્વામીએ કહેવું હોય તો એકાંતમાં જઈને કહેવું જોઈએ, આ તો ભર સભામાં કીધું. હે પણ એણે એની ભૂલ સ્વીકારી, હો કે મેં આ ભૂલ કરી છે. ગુણાતાન સ્વામીને બહુ વડતા, એટલે શિવલાલ તારા હામું જોઉં છું ને તો અડધો સત્સંગ રહ્યો છે. કેટલો? અડધો. પહેલાં જોતું ભગવાનની મૂર્તિમાં જોડાયેલો હતો એટલું આજ તારામાં નથી. તું એમ માનશો કે મેં ભાવનગરમાં રઘુવીરજી મહારાજની પધરામણી કરાવી અને આ ગઢડામાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા એટલે બહુ મોટું કામ કર્યું એમ માનીને તારો સત્સંગ સ્થૂળ થઈ ગયો છે, બોલો. હવે 6 મહિના સમાગમ કરીશ ને પાછો પહેલાં જોડાણો હતો ને એવો મૂર્તિમાં જોડાઈશ. આ કોણ કહી શકે? મોટા પુરુષો કહી શકે. અને પાછા સહન કોણ કરી શકે? એવા વિરલાઓ કરી શકે. તમે 5-10-50 લાખની સેવા કરી હોય ને પછી આમ તમને ટોક્યા હોય તો તમને આકરું પડી જાય, હો. હા, અને નો આકરું પડે તો મુક્ત થઈ જાઓ. એટલું જ સમજવાનું છે સત્સંગમાં. લાંબુ કાંઈ છે ને, આ તો બધું લાંબુ કરવું પડે, સમજાતું નથી ને એટલે. હું બાકી સત્સંગ ને કલ્યાણ બધું આ ટૂંકમાં થાય એવું છે. શિબિરો ગોઠવવી પડે છે, મોટા મોટા માંડવા નાખીને કથાઓ કરવી પડે છે, સવારમાં વહેલા જાગીને તમને બધાને ઉપદેશ દેવો પડે છે. શું કામ? સમજાતું નથી એટલે. સમજાઈ જાય તો કામ થઈ જાય. કીટ મટી થાય ભમરી પછી એને કીટ કહે નહીં કોઈ. સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને, જો ફરતા સંત સમાજ મિલે મનની ભ્રાંતિ સેજે ટળે, કહે બ્રહ્માનંદ સંત માહી ભળે. બોલો, ફરતા સંત મળી જાય જીવન મુક્ત જોગ્યા તો સંત સમાન કરી દે એને. હે, જીવ હોય જંત હોય હાવ સામાન્ય, એને સંત શરીખો કરી દે ભાઈ. એ તાકાત છે ભગવાનના સંતમાં. કયો વ્યાપકાનંદ સ્વામી મહારાજના બહુ મોટા સંત, ફરતા ફરતા ગયા છે અનાડી દેશમાં ઉદેલખંડ. એટલે નિષ્કુળાનંદ સ્વામી એની વાત લખી છે, મોટા સંત મહારાજના બંધુ હું વ્યાપકાનંદ, તેની કીર્તિ સુણતા આવે ઉરમાયાનંદ, તેની કીર્તિ સુણતા આવે ઉરમાયાનંદ. આવા મોટા સંતના ચરિત્રો આપણે સાંભળીએ ને ત્યારે અંતરમાં ખૂબ આનંદ થાય છે. પ્રગટ ભગવાનના સંત અને પ્રગટ ભગવાન એના ચરિત્રો, આ બે જ કલ્યાણકારી છે. એમાં જેને પ્રતીતિ આવી એ બળભાગી આત્મા છે, એ બહુ પુણ્યશાળી આત્મા છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ પ્રગટ સંતના મહિમાના પદો લખ્યા છે, એના આખ્યાનો લખ્યા છે. આયરે રહેતા હોય ને એનો પછી મહિમા લખવો એ કામ બહુ કઠણ છે. ગયા પછી તો હવ મહિમા ગાય છે. જો હવ મોટા મોટા પછી સભીને હાર ચડાવે ને હવ વખાણ કરે કે બહુ મોટા સંત હતા હો, હા બહુ ભજન કર્યું, બહુ સેવા કરી, પણ હતા જ્યારે પરમાણ્યા કોઈ. કયો તમારા પિતાશ્રી ધામમાં જાય એટલે બે ભાઈ બેનો ફોટો કરીને બારણા ઉપર ટાંગો ને એક ઉખડીનો હાર પહેરાવી દો, પછી જે આવે ને બતાવો કે આ મારા પિતાશ્રી હતા, સારું કહેવાય. કે કોઈ દિવસ એણે સેવા કરાવી જ નથી, પણ તે કરીશે ત્યાં પાણી માગ્યું તો કોઈ દી આપ્યું નથી ભરીને. અમારે સાધુનો તમારે મહિમા સમજવો પડે ને તો મરવું પડે અમારે, પછી તમે મહિમા સમજો. શું કહું, હવ મરી ગયા હોય એના જ વખાણ કરેશ. એટલે શ્રીજી મહારાજને વચનાદમાં કહેવું પડ્યું કે પરોક્ષ જે ભગવાન રામકૃષ્ણાદિક અને પરોક્ષ જે હનુમાન ઉદ્ધવ નારદ જે સંત, એનો જેવો મહિમા છે એવો પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંત, એનો જો મહિમા સમજાઈ જાય તો કલ્યાણનો મુદ્દો એને હાથ આવી ગયો. લ્યો કલ્યાણમાં એને કાંઈ બાકી નથી, પણ એ સમજાતું જ નથી કારણ કે દૈહિક સ્વભાવ દેખાય ને, આયરે રહેવાનું, રોજ આયરે બોલવાનું, ભેગા રહેવાનું, વાતો ચિત્તો કરવાની, રોજ જલેબી ખાવ તો જલેબો થઈ જાય કે નહીં, એ તો ક્યારેક મળતી હોય તો મજા આવે. હે, એટલે પ્રગટ ભગવાન કે પ્રગટ ભગવાનના સંત હોય ને ત્યારે જો ઓળખાણ થઈ જાય તો કામ થઈ જાય. શ્રીજી મહારાજ પ્રગટ હતા જ્યારે ગઢડા પોણું કુસંગી હતું, કેટલું પોણું. પ્રગટ ભગવાન 28 વર્ષ દાદાના દરબારમાં રહ્યા, પણ ઓળખનારા કેટલા. કયો પણ મહારાજે સહેજે સહેજે બધાના કલ્યાણ કર્યા. મહારાજ કે ભલે અમને ન ઓળખે પણ અમારું દર્શન એને ભાવે કભાવે થયેલું છે ને તો એનું અમે કલ્યાણ કરશું. એકવાર તો ઘેલામાં જોવો ને પૂર બહુ આવ્યું, તે ઘેલાએ આખા ગામને આટો મારી લીધો, ઓણ માર્યો ને એવી રીતે. તે બધા જૈન ધર્મવાળા વાણિયા હતા એ મહારાજ પાસે આવ્યા ને કીધું કે મહારાજ હવે બચાવો ને ગઢડાને તાણી જાય. મહારાજ કે આનું નામ જ ઘેલો હતો ગાંડો, આને કંઈક આપવું પડે. મહારાજ કે આ ઢૂંઢિયા કોઈ દી નાતા નથી ને એક મહિનો નવરાવાશે આને. અમારા પ્રસાદીના જળમાં સંતો નાયેલા જળમાં એક મહિનો જો નાય ને તો એનું કલ્યાણ થઈ જાય. મહારાજ કે આને કંઈક આપવું પડે. તમે બધા નિયમ રાખો કે પાણી જો ઉતરી જાય ને અત્યારે ને અત્યારે તો અમે બધા એક મહિનો આમાં સ્નાન કરશું. રડાટ કરતું પાણી ઉતરી ગયો, પેલા બધાના જીવ અધેર સડી ગયા, હેઠા બેસી ગયા કે મહારાજ બહુ દયા કરી પણ ઓલું નાવાનું ફાવશે નહીં. મહારાજ કે નાવું પડશે હો ને, કે ફરી વાર આવશે પાછું. પરાયણ એક મહિનો નવરાવ્યા બધાને, બોલો. તે શ્રીજી મહારાજે તો આમ પરાયણે કલ્યાણ કર્યા છે. એ લહેરી આવ્યા આજ લહેરમાં, અને મેર કરી મહેરબાન. અરે દુખિયા દુખિયા જીવ સુખિયા કર્યા, અને પાપી કર્યા પુણ્યવાન. લહેરી આવ્યા આજ લહેરમાં, નિષ્કુળાન સ્વામી કહે છે. હે આજ તો મહારાજ કહે છે અમારે બધાને ધામમાં લઈ જવા છે. અમારા યોગમાં આવે, અમારા સંતના યોગમાં આવે, ભક્તના યોગમાં આવે, એ બધાને ધામમાં પહોંચાડવા છે. એટલે મહારાજે આમ કેટલાય જીવના કલ્યાણ કર્યા. દાદાના દરબારમાં ઘણા ભક્તો આવતા હતા પણ ભગવાનને ઓળખતા નહોતા. એક જીવા ખાચરનો કારભાર એવો હતો, મહારાજાના દરબારમાં જાય ને એટલે દર્શન ન કરે, બે ગોઠણ વચ્ચે માથું નાખીને ઊંધો થઈને બેસી જાય. મહારાજ કે આ જીવે કેટલા પાપ કર્યા છે કે અમારા દર્શન નથી કરી શકતો, બોલો. કોઈએ કીધેલું સ્વામિનારાયણના દર્શન ન કરાય ને લાકડા જેવું લાકડા થઈ જાય, સમાધિ થઈ જતી ને ઘણાને, એમ બીતા હતા બધા. એકવાર તો મહારાજ ગયા, બોલો, બે ગોઠણ વચ્ચે માથું નાખીને બેઠો ને જટિયા પકડીને માથું ખેંચ્યું. એટલે કેમ અમારા દર્શન નથી કરતો, અમે તારું શું બગાડ્યું છે? અને મહારાજનો પરસે છો ને ત્યાં બુદ્ધિ ફરી ગઈ કે મહારાજ ભૂલ્યો ભૂલ્યો, હવે રોજ તમારા દર્શન કરવા આવીશ. પરાયણે જીવના કલ્યાણ કર્યા. આ દયાળુ સહજાનંદ સ્વામી જો તો ખરા, તો ભાવે કરીને ભજે એનું કલ્યાણ કેમ ન થાય? જરૂર થાય. એવા ભગવાન મોટા આ બ્રહ્માંડમાં પધાર્યા, એમના સંતો પણ કેવા મોટા એ આ બ્રહ્માંડમાં પધાર્યા, અનેક જીવને મળ્યા, અનેક જીવના કલ્યાણ કર્યા. એવા મોટા વ્યાપકાનંદ સ્વામી આહા દેહા ખાચરની ઘોડી જીવતી કરી, બોલો. એ દરબારને ઘોડી બહુ જ હતી, ઘોડી મરી ગઈ તો મરવા તૈયાર થયા, બોલો. ઘણાને કુતરામ બહુ હતો, કુતરા મરી જાય તો એક ભાઈ ત્રણ દી ખાધું નહોતું, અમારી બાજુમાં રહેતો હતો એક ભાઈ, કુતરા માટે એક રસોઈયો રાખ્યો, રોજ કુતરા માટે થાળ બનાવે, બોલો. ભગવાન માટે કાંઈ નહીં, જગતમાં આવા માણસો છે. હું પાળે કાંઈ નક્કી નહીં, મા બાપને ન પાળે, ગાયને ન પાળે, કુતરા પાળે. કયો પાળવાનું પાળજો, હું સ્વામી કે કરવાનું કરજો, ન કરવાનું મૂકી દેજો. હા, ઊંધે રવેડે સડી ન જાતા. ઘણા જીવ તો ઊંધે રવેડે સડી ગયા હાવ. એ દેહા ખાચરને એટલું બધું ઘોડીમાં હેત ને સ્વામી બરાબર એના મેળા ઉપર ઉતરેલા ને આ રડે, ઘોડી તો પડી ગઈ, જીવ નીકળી ગયો. બીજા બધા કારભારીને ત્રીજા ત્રીજા સ્વામી પાસે આવીને કહે છે, સ્વામી આ દરબાર મરશે માટે કંઈક દયા કરો. તો સંતો દયાળુ હોય ને, એને જીવ ઉપર દયા હોય. એટલે મચ્છરી ઉડતું હતું, પકડી નાખી દીધું, ઘોડી થઈ ગઈ બેઠી. તો દરબાર રાજી રાજી થઈ ગયા કે તમે ભગવાન મારા. તો કે હું ભગવાન નથી, ભગવાન ગઢડામાં છે. પણ ગઢડામાં આવ્યા એટલે મહારાજ કે થાળ કરો, બીજા ભગવાન આવે છે. બહુ વેઢ્યા હો મહારાજ. મહારાજ કે આજ ઘોડી જીવતી કરી, કાલ કોઈક રાજાનો છોકરો મરી જાય કુંવર ને નહીં જીવતો થાય તો બંદીખાનામાં જવું પડશે. પણ સંતો દયાળુ ને, એટલે હરિભક્તો કેમ કરે, વરસાદ નહોતો થતો જ્યારે સચ્ચિદાનંદ સ્વામી પાસે બધા ગયા, પહેલાં ગોપાળાનંદ સ્વામી પાસે ગયા, હે તો કે મહારાજની શું ઈચ્છા, તો કે મહારાજની મરજી નથી, તો કે તો આપણા જ કાંઈ થાય નહીં. બીજા સાધુ પાસે ગયા, નિત્યાનંદ સ્વામી પાસે, તો કે મહારાજની શું મરજી છે, વરસાદ તો નથી થતો પણ મહારાજ શું કહેતો, મહારાજની મરજી નથી પણ તમે કરાવો, તો કે એ ન થાય. સચ્ચિદાનંદ સ્વામી ભોળા ને ભગવાનના માણસ ને દયાવાળા, હરિભક્તો દુઃખી હોય તો દયા આવે ને, પ્રાર્થના કરે ભગવાનને. આજ પણ નથી કરતા તમારી પ્રાર્થના સંતો ભક્તો ભગવાનને, એ ભગવાન દુઃખ ટાળે. તે બધા કે કાંઈ મહારાજ વટશે ને તો અમે માથે લઈ લેવું, વરસાદ મળ્યો વરસવાય ગયા સમાધિમાં, ઇન્દ્રને જઈને એક લાત મારી, કેમ એલા વરસાદ નથી કરતો, ખબર નહીં પડતી, માણા દુઃખી થાય, પશુ પક્ષી હેરાન થાય છે, મોલા થૂકાઈ જાય છે, એ તો વરહવા જ મીંડ્યો કે મહારાજની આજ્ઞા નહોતી, કે મહારાજ અક્ષરોડીમાં પૈઠા થા જાઈ ગયા, આકલ મારી, વરસાદ થઈ ગયો બંધ, મહારાજ કે કોણે વરસાદ કર્યો, સભા બોલાવી, ખીજાણા મહારાજ બહુ. સ્વામી કહે બધા મૂંઝાતા નહીં, મહારાજ મને વઢે છે. પછી કીધું દાદા ખાચરને કે આ એક તરવારમાં, એક મ્યાનમાં બે તરવાર નહીં રહી, કાં આને દૂર કરો ને કાં હું ધોયો જાઉં. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ તમે રહ્યો, હું જાઉં. ઘેલાના કાંઠે જઈને પથરા ઉપર ભાદરવા મહિનામાં બેસી ગયા, ધ્યાનમાં મળ્યા જપ કરવા, અને અહીંયા મહારાજ અક્ષરોડીમાં પોઢ્યા, પાણી માગ્યું, તરસ્યા છે, તરસ છીપ્યા નહીં, પાણી લાવો, બ્રહ્મચારી ઘડીએ ને ઘડીએ ઠંડુ પાણી લઈ આવે પણ તરસ છીપ્યા નહીં, શરબત પાયું, લીંબુનું પાણી પાયું, વરિયાળીનું પાયું. મહારાજ કે ઓલા સચ્ચિદાનંદ સ્વામીને પાવને ત્યારે મારી તરસ છીપશે, અમારે એકતા છે. એને અહીંયા તાપ બહુ લાગી ગયો હતો, ભાદરવાનો તડકો એવો હતો ને, એટલે એવા સંત મહારાજના જીવન મુક્ત જોગી આવા જેને જેને મળ્યા એના બધાના કામ થઈ ગયા. હવે અહીં સમય પૂરો થઈ ગયો છે કથાનો, તો આગળની કથા આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે પૂજ્યપાદ ધોરાજીથી પધારેલા મોહન સ્વામી, એમની વાણીનો લાભ લેવાનો છે. બહુ મોટા સંત છે અને બહુ સાધુતાવાળા છે અને અમારા બધાના ગુરુ તરીકે છે, મહાન સંત છે, નિર્માની છે, ભગવાનની કથા વાર્તા પણ બહુ સરસ કરે છે. તો એવા સંતની વાણી સાંભળી અને આપણા આત્માને ધન્ય બનાવી, તો અહીંયા આપણે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.